મારા પ્રિય દેશવાસીઓ, આપ સર્વેને ખૂબ ખૂબ નમસ્કાર. આજે દુનિયાભરમાં ઈસાઈ સમુદાયના લોકો ઇસ્ટર મનાવે છે. હું બધા જ લોકોને ઇસ્ટરની ખૂબ શુભકામના પાઠવું છું. મારા યુવા દોસ્તો, આપ સર્વે એક તરફ પરીક્ષામાં વ્યસ્ત હશો, કેટલાકની પરીક્ષા પૂરી થઈ ગઈ હશે અને કેટલાકની એ કારણથી પણ કસોટી થતી હશે કે એક તરફ પરીક્ષા અને બીજી તરફ T20 ક્રિકેટ વર્લ્ડ કપ. આજે પણ કદાચ આપ ભારત અને ઓસ્ટ્રેલિયા મેચની રાહ જોતા હશો. ગત દિવસોમાં ભારતે પાકિસ્તાન અને બાંગ્લાદેશ સામે બે બહેતરીન મેચ જીતી છે. આજે જ્યારે ઓસ્ટ્રેલિયા અને ભારત રમનાર છે ત્યારે હું બંને ટીમને શુભકામના પાઠવું છું. 65% સંખ્યા યુવાનોની હોય અને રમતની દુનિયામાં આપણે ખોવાઈ ગયા હોઈએ એ જ વાત માત્ર પૂરતી નથી. સમય છે રમતમાં નવી ક્રાંતિના યુગનો. આપણે જોઈએ છીએ કે ભારતમાં ક્રિકેટની જેમ ફૂટબોલ, હોકી, ટેનિસ, કબડ્ડી એક મૂળ બનતો જાય છે. હું આજે નવયુવાનોને એક ખુશખબરી સાથે અપેક્ષા પણ દર્શાવવા માંગુ છું. આપને કદાચ એ વાતની તો ખબર પડી ગઈ હશે કે આવનાર વર્ષ 2017માં ભારત ફીફા અંડર-17 વિશ્વકપનો યજમાન બનવા જઈ રહ્યું છે. વિશ્વની 24 ટીમ ભારતમાં રમવા માટે આવી રહી છે. 1951-1962 એશિયન ગેમ્સમાં ભારતે સુવર્ણચંદ્રક જીત્યો હતો અને 1956 ઓલિમ્પિક ગેમ્સમાં ભારત ચોથા સ્થાને રહ્યું હતું. પણ દુર્ભાગ્યે પાછલા કેટલાક દાયકાઓથી આપણે નીચલી પાયરી પર જ ચાલતા રહ્યા, પાછળ જ હટતા રહ્યા, પડતા જ ગયા, પડતા જ ગયા. આજ તો ફીફામાં આપણો ક્રમાંક એટલો નીચો છે કે મારી બોલવાની હિંમત પણ નથી થઈ રહી. અને બીજી તરફ હું જોઈ રહ્યો છું કે ભારતમાં આ દિવસોમાં યુવાનોની ફૂટબોલમાં રૂચિ વધી રહી છે. ઈપીએલ હોય, સ્પેનિશ લીગ હોય અથવા ઇન્ડિયન સુપર લીગની મેચ હોય, ભારતનો યુવાન એના વિશે જાણકારી મેળવવા માટે કે ટીવી પર જોવા માટે સમય ફાળવે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે રૂચિ તો વધી છે, પરંતુ આવડો મોટો અવસર જ્યારે ભારતમાં આવી રહ્યો છે ત્યારે આપણે માત્ર યજમાન બનીને આપણી જવાબદારી પૂરી કરીશું કે પૂરું વર્ષ ફૂટબોલ ફૂટબોલ ફૂટબોલનો એક માહોલ રચી દઈએ? શાળામાં, કોલેજોમાં, હિન્દુસ્તાનના દરેક ખૂણામાં આપણા નવયુવાન, શાળાના બાળકો પરસેવાથી રેબ જેબ હોય, ચારે તરફ ફૂટબોલ રમાઈ રહ્યું હોય, આ જો કરીશું તો યજમાનીની મજા આવશે. અને એટલા માટે આપણા બધાનો પ્રયત્ન હોવો જોઈએ કે આપણે ફૂટબોલને ગામે ગામ, ગલી ગલી કેવી રીતે પહોંચાડીએ. 2017 ફીફા અંડર-17 વિશ્વકપનો એક એવો અવસર છે કે એક વર્ષની અંદર આપણે ચારે તરફ નવયુવાનોની અંદર ફૂટબોલ માટે એક નવું જોમ ભરી દઈએ, નવો જુસ્સો ભરી દઈએ. આ યજમાનીનો એક ફાયદો તો છે જ છે, આપણે ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થશે, રમત માટે જે આવશ્યક સુવિધા હશે તેના પર ધ્યાન દોરી શકીશું. મને તો આનો આનંદ ત્યારે મળશે જ્યારે આપણે દરેક નવયુવાનને ફૂટબોલ સાથે જોડીશું. મિત્રો, મને તમારા તરફથી એવી અપેક્ષા છે કે 2017ની આ યજમાની આ અવસર કેવો હશે? વર્ષભર આપણે ત્યાં ફૂટબોલમાં ઉત્સાહ લાવવા માટે કેવા કેવા કાર્યક્રમો હોય, પ્રચાર કેવી રીતે થાય, વ્યવસ્થામાં સુધારો કેવી રીતે થાય, ફીફા અંડર-17 વિશ્વકપના માધ્યમથી ભારતના નવયુવાનોમાં રમતની રૂચિ કેવી રીતે વધે, સરકારમાં, સ્વૈચ્છિક સંસ્થાઓમાં, અન્ય સામાજિક સંગઠનોમાં રમત સાથે જોડાવાની એક સ્પર્ધા કેવી રીતે ઊભી થાય. ક્રિકેટમાં આપણે સૌ જોઈ શકીએ છીએ, પણ એ જ વસ્તુ બીજી રમતોમાં પણ લાવવાની છે. ફૂટબોલ એક અવસર છે. શું તમે મને તમારા અભિપ્રાય આપી શકો છો? વૈશ્વિક સ્તરે ભારતનું બ્રાન્ડિંગ કરવા માટેનો એક ખૂબ મોટો અવસર હું માનું છું. ભારતની યુવા શક્તિની ઓળખ કરાવવાનો અવસર માનું છું. મેચ દરમિયાન શું મેળવ્યું, શું ગુમાવ્યું એ અર્થમાં નહીં, આ યોજનાની તૈયારી દ્વારા પણ આપણે આપણી શક્તિને સંજોવી શકીએ છીએ, શક્તિનો આવિષ્કાર પણ કરી શકીએ છીએ અને ભારતનું બ્રાન્ડિંગ પણ કરી શકીએ છીએ. શું આપ મને નરેન્દ્ર મોદી એપ પર તમારા મંતવ્યો મોકલી શકો છો? લોગો કેવા હોય, સૂત્રો કેવા હોય, ભારતમાં આ વાત પ્રસરાવવા માટે કઈ કઈ રીતો હોય, ગીત કેવા હોય, સોવેનિયર બનાવવા હોય તો કેવા કેવા પ્રકારના સોવેનિયર્સ બની શકે છે, વિચારો મિત્રો. અને હું ઈચ્છીશ કે મારો દરેક નવયુવાન 2017 ફિફા અંડર 17 વિશ્વકપનો એમ્બેસેડર બને. આપ પણ એમાં સહભાગી બનો. ભારતની ઓળખ બનાવવાનો સુવર્ણ અવસર છે. મારા પ્રિય વિદ્યાર્થીઓ, રજાઓના દિવસોમાં આપે પ્રવાસ અર્થે વિચાર્યું જ હશે. બહુ ઓછા લોકો છે જે લોકો વિદેશ જાય છે, પણ મોટાભાગના લોકો પોતપોતાના રાજ્યમાં 5-7 દિવસ નીકળી પડે છે. કેટલાક લોકો પોતાના રાજ્યની બહાર જાય છે. ગયે વખતે પણ મેં આપ લોકોને એક આગ્રહ કર્યો હતો કે આપ જ્યાં જાઓ છો ત્યાંથી ફોટો અપલોડ કરો, અને મેં જોયું કે જે કામ ટુરિઝમ ડિપાર્ટમેન્ટ નથી કરી શકતું, જે કામ આપણો કલ્ચરલ ડિપાર્ટમેન્ટ નથી કરી શકતું, જે કામ રાજ્ય સરકાર, ભારત સરકાર નથી કરી શકતી, તે કામ ભારતના આવા કરોડો કરોડો પ્રવાસીઓએ કરી દીધું હતું. એવી એવી જગ્યાના ફોટો અપલોડ કરવામાં આવ્યા હતા કે જોઈને ખરેખર આનંદ થતો હતો. આ કામને આપણે આગળ વધારવાનું છે. આ વખતે પણ કરશો, પણ આ વખતે એની સાથે કંઈક લખો, માત્ર ફોટો નહીં, આપની રચનાત્મક જે પ્રવૃત્તિ છે તેને પ્રગટ કરો. અને નવી જગ્યા પર જવાથી, દેખવાથી ઘણું બધું શીખવા મળે છે. જે વસ્તુ આપણે વર્ગખંડમાં નથી શીખી શકતા, પરિવારમાં નથી શીખી શકતા, એ ક્યારેક ક્યારેક ભ્રમણ કરવાથી વધુ શીખવા મળે છે. લોકો, ભાષા, ખાણીપીણી, શૈલી, રહેણીકરણી ન જાણે શું શું જોવા મળે છે. અને કોઈએ કહ્યું છે, અ ટ્રાવેલર વિધાઉટ ઓબ્ઝર્વેશન ઇઝ બર્ડ વિધાઉટ વિંગ્સ. દીદાર હે અગર તો નજર પેદા કર. ભારત વૈવિધ્યથી ભરેલું છે. એકવાર જોવા માટે નીકળી પડો, જીવનભર જોતા જ રહેશો, જોતા જ રહેશો, ક્યારેય મન નહીં ભરાય. અને હું તો નસીબદાર છું, મને ખૂબ ભ્રમણ કરવાનો અવસર મળ્યો છે. હું મુખ્યમંત્રી ન હતો, પ્રધાનમંત્રી ન હતો, આપના જેવી નાની ઉંમર હતી, મેં ખૂબ ભ્રમણ કર્યું. કદાચ હિન્દુસ્તાનનો કોઈ એવો જિલ્લો નહીં હોય જ્યાં મને જવાનો અવસર નહીં મળ્યો હોય. જિંદગીને બનાવવા માટે પ્રવાસની એક ખૂબ મોટી તાકાત હોય છે, અને અત્યારે ભારતના યુવાનોમાં પ્રવાસની સાથે સાહસ જોડાતું ચાલ્યું છે, જિજ્ઞાસા જોડાતી જાય છે. પહેલાની જેમ એ ચીલા ચાલુ જૂના બનાવેલા રસ્તે, ગોખાયેલા એવા રસ્તે નથી ચાલ્યો જતો. એ કંઈક નવું કરવા માંગે છે, નવું જોવા માંગે છે. હું આને એક સારી નિશાની માનું છું. આપણો યુવાન સાહસિક હોય, જ્યાં કદી પગ ન મૂક્યો હોય ત્યાં પગ મૂકવાનું એનું મન થવું જોઈએ. હું કોલ ઇન્ડિયાને વિશેષ શુભેચ્છા આપવા માંગુ છું. વેસ્ટર્ન કોલફિલ્ડ્સ લિમિટેડ WCL નાગપુરની પાસે સાયોનેરમાં કોલ માઇન્સ છે. આ કોલ માઇન્સમાં એમણે ઇકો ફ્રેન્ડલી માઇન ટુરિઝમ સર્કિટ ડેવલપ કરી છે. સામાન્ય રીતે આપણે વિચારીએ છીએ કે કોલ માઇન્સ છે તો તેનાથી દૂર રહીએ. ત્યાંના લોકોની તસવીર જોઈને આપણને લાગે કે ત્યાં જોવાલાયક શું હશે. અને આપણે ત્યાં તો કહેવત પણ છે કે કોલસામાં હાથ કાળા. લોકો એમ જ દૂર ભાગે છે. પરંતુ એ જ કોલસાને પર્યટનનું મથક બનાવી દેવું, અને હું ખુશ છું કે હમણાં જ આ શરૂઆત થઈ છે. અને અત્યાર સુધીમાં લગભગ 10,000થી વધારે લોકોએ નાગપુર પાસે સાયોનેર ગામની નજીક આ ઇકો ફ્રેન્ડલી માઇન ટુરિઝમની મુલાકાત લીધી છે. આ વાત કંઈક નવું જોવાનો અવસર આપે છે. હું આશા રાખું છું કે આ રજાઓમાં જ્યારે પ્રવાસ પર જાઓ તો સ્વચ્છતામાં તમે કંઈ યોગદાન આપી શકો છો. આ દિવસોમાં એક વાત ધ્યાન ખેંચે છે, તે ભલે ઓછી માત્રામાં છે, હજી પણ આલોચના કરવી હોય તો તક છે. છતાં પણ આપણે કહી શકીએ કે જાગૃતિ આવી છે. ટુરિઝમ પ્લેસ પર લોકો સ્વચ્છતા રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે, મુસાફરો પણ કરે છે, અને તે પ્રવાસ મથકોના રહેવાસીઓ પણ કંઈ ને કંઈ પ્રયત્ન કરી રહ્યા છે, ભલે વૈજ્ઞાનિક રીતે નહીં પણ થાય છે. એક પ્રવાસી હોવાના નાતે ટુરિઝમ ડેસ્ટિનેશન પર સ્વચ્છતા વિશે આપ ભાર આપી શકો છો. મને વિશ્વાસ છે કે મારા નવયુવાનો મને આમાં જરૂર મદદ કરશે. અને એ વાત સાચી છે કે ટુરિઝમ સૌથી વધારે રોજગારી આપનાર તંત્ર છે. ગરીબમાં ગરીબ વ્યક્તિ કમાય છે, અને જ્યારે પ્રવાસી પ્રવાસ મથક પર જાય છે, ગરીબ પ્રવાસી જશે તો પણ કંઈક મેળવશે અને અમીર હશે તો વધુ ખર્ચો કરશે, અને ટુરિઝમ દ્વારા રોજગારીની બહુ જ શક્યતા છે. આપણે 125 કરોડ દેશવાસી નક્કી કરીએ કે આપણે ટુરિઝમ પર ભાર મૂકવો છે તો આપણે દુનિયાને આકર્ષિત કરી શકીએ છીએ. વિશ્વના ટુરિઝમના એક બહુ મોટા હિસ્સાને આપણા કરોડો નવયુવાનોને રોજગાર અપાવી શકીએ છીએ. સરકાર હોય, સંસ્થાઓ હોય, સમાજ હોય, નાગરિક હોય, આપણે સૌએ મળીને કરવાનું આ કામ છે. આવો આપણે આ દિશામાં કંઈક કરવાનો પ્રયાસ કરીએ. મારા યુવા મિત્રો, રજાઓ એમ જ આવીને ચાલી જાય એ વાત મને રૂચતી નથી. આપ પણ આ દિશામાં વિચારો. શું તમારી રજાઓ જીવનના મહત્વપૂર્ણ વર્ષો અને એનો પણ મહત્વપૂર્ણ સમય આમ જ જવા દેશો? હું તમારા વિમર્શ માટે એક વિચાર મૂકું છું. શું તમે રજાઓમાં એક હુન્નર, તમારા વ્યક્તિત્વમાં એક નવી વસ્તુ જોડવાનો સંકલ્પ કરી શકો છો? જો તમને તરતા ન આવડતું હોય તો રજાઓમાં સંકલ્પ કરી શકો છો કે હું તરતા શીખી જાઉં. સાયકલ ચલાવતા ન આવડતું હોય તો રજાઓમાં નક્કી કરો કે હું સાયકલ ચલાવીશ. આજે પણ હું 2 આંગળીથી કમ્પ્યુટર પર ટાઈપ કરું છું તો શું હું ટાઈપ શીખી લઉં? આપણા વ્યક્તિત્વના વિકાસ માટે કેટલા પ્રકારના કૌશલ છે, શા માટે એને ન શીખીએ? શા માટે આપણી કોઈ કમીઓને દૂર ન કરીએ? શા માટે આપણી શક્તિઓમાં એનો વધારો ન કરીએ? હવે વિચારો કે તમને કોઈ બહુ મોટા ક્લાસીસ જોઈએ, કોઈ શીખવનાર જોઈએ, બહુ મોટી ફી જોઈએ, મોટું બજેટ જોઈએ, એવું નથી. તમે તમારી આસપાસમાંથી પણ માની લો કે તમે નક્કી કરો કે હું વેસ્ટમાંથી બેસ્ટ બનાવીશ. કંઈક જુઓ અને એમાંથી બનાવવાનું શરૂ કરી દો. જુઓ, આપને આનંદ આવશે. સાંજ થતા થતા જોજો કૂડા કચરામાંથી તમે શું બનાવી નાખ્યું. તમને ચિત્રનો શોખ હોય, આવડતું ન હોય તો શરૂ કરી દો, આવડી જશે. આપ આપની રજાઓનો સમય પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે, પોતાના કોઈ એક નવા હુન્નર માટે, પોતાના કૌશલ વિકાસ માટે જરૂર ઉપયોગ કરો. અને અગણિત ક્ષેત્રો છે. જરૂરી નથી કે હું જે ગણાવું છું એ જ ક્ષેત્રો હોય. આપના વ્યક્તિત્વની ઓળખ વધશે. એકવાર જોઈ લેજો કે રજાઓ પછી સ્કૂલમાં પાછા જશો, કોલેજમાં પાછા જશો અને પોતાના સાથીઓને કહેશો કે ભાઈ, મેં તો રજાઓમાં આ શીખી લીધું. અને જો એમણે નહીં શીખ્યું હોય તો એ વિચારશે કે યાર, મારું તો નકામું ગયું, તું બહુ પાક્કો છે કે કંઈક કરીને આવ્યો. આ તમારા સાથીઓમાં કદાચ વાત થશે. મને વિશ્વાસ છે કે આપ જરૂર કરશો અને મને જણાવશો કે આપે શું શીખ્યું. જણાવશો ને? આ વખતે મન કી બાતમાં માય ગોવ પર કેટલાક મંતવ્યો આવ્યા છે.
મારું નામ અભિ ચતુર્વેદી છે. નમસ્તે પ્રધાનમંત્રીજી, તમે ગયા ઉનાળુ વેકેશનમાં કહ્યું હતું કે ચકલીઓ પક્ષીઓને પણ ગરમી લાગે છે, તો અમે એક વાસણમાં પાણી ભરીને અમારી બાલ્કનીમાં અથવા છત પર રાખી દીધું, જેનાથી પક્ષીઓ આવીને પાણી પી લે. મેં આ કામ કર્યું એનો મને આનંદ થયો. આ બહાને મારી પક્ષીઓ સાથે બહુ સારી દોસ્તી થઈ ગઈ. હું આપને વિનંતી કરું છું કે આપ આ કાર્યને ફરીથી મન કી બાત કાર્યક્રમમાં દોહરાવશો.
મારા પ્રિય દેશવાસીઓ, હું અભિ ચતુર્વેદીનો આભારી છું. આ બાળકે મને યાદ કરાવ્યું, બાકી હું ભૂલી ગયો હતો. મારા મનમાં ન હતું કે આજે હું આ વિષય પર કંઈ કહીશ, પણ એ અભિએ મને યાદ કરાવ્યું કે પાછળના વર્ષમાં પક્ષીઓ માટે ઘરની બહાર માટીના વાસણમાં પાણી મૂકવા કહેલું. મારા વહાલા દેશવાસીઓ, હું અભિ ચતુર્વેદીનો એક બાળકનો આભાર માનવા ઈચ્છું છું. એણે મને ફોન કરીને એક સારું કામ યાદ કરાવી દીધું. ગયા વખતે તો મને યાદ હતું અને મેં કહ્યું હતું કે ગરમીના દિવસોમાં પક્ષીઓ માટે પોતાના ઘરની બહાર માટીના વાસણમાં પાણી રાખવું. અભિએ મને જણાવ્યું કે એ વર્ષથી આ કામ કરી રહ્યો છે અને કેટલાય પક્ષીઓ એના મિત્ર બની ગયા છે. હિન્દીના મહાન કવિ મહાદેવી વર્મા પક્ષીઓને ખૂબ પ્રેમ કરતા હતા. એમણે એક કવિતામાં લખ્યું હતું કે તુજકો દૂર ન જાને દેંગે, દાનો સે આંગન ભર દેંગે, ઓર હૌદ મેં ભર દેંગે હમ મીઠા મીઠા ઠંડા પાની. આવો મહાદેવીજીની આ વાત આપણે પણ કરીએ. હું અભિને અભિનંદન પણ આપું છું અને આભાર પણ વ્યક્ત કરું છું કે તેણે મને ખૂબ મહત્વપૂર્ણ વાત યાદ અપાવી. મૈસૂરના શિલ્પા કુકે એક મોટો સંવેદનશીલ મુદ્દો આપણા ધ્યાન પર આણ્યો છે. એમણે કહ્યું છે કે આપણા ઘર પાસે દૂધ વેચનારા આવે છે, છાપા વેચનારા આવે છે, ટપાલી આવે છે, ક્યારેક કોઈ વાસણ વેચનારા ત્યાંથી નીકળે છે, કપડાં વેચનારા નીકળે છે. શું આપણે કદી એમને ગરમીના દિવસોમાં પાણી પીવા માટે પૂછ્યું છે? શું આપણે કદી એમને પાણી આપ્યું છે? શિલ્પા, હું આપનો ખૂબ આભારી છું. આપે બહુ સંવેદનશીલ વિષયને બહુ સામાન્ય રીતથી મૂકી આપ્યો. આ વાત સાચી છે, વાત નાની છે, છતાં ગરમીમાં જો પોસ્ટમેન ઘર પાસે આવ્યો અને આપણે પાણી પીવડાવીએ કેટલું સારું લાગશે એને. ખેર, ભારતમાં તો આ સહજ જ છે, પણ શિલ્પા, હું આભારી છું કે તમે આ વસ્તુનું નિરીક્ષણ કર્યું. મારા વાલા ખેડૂત ભાઈઓ અને બહેનો, ડિજિટલ ઇન્ડિયા આપે ખૂબ સાંભળ્યું હશે. કેટલાક લોકોને લાગતું હશે ડિજિટલ ઇન્ડિયા તો શહેરના નવયુવાનોની દુનિયા છે. જી નહીં, આપને આનંદ થશે કે એક કિસાન સુવિધા એપ આપ સર્વેની સેવામાં પ્રસ્તુત કરવામાં આવ્યું છે. કિસાન સુવિધા એપના માધ્યમથી જે તમે પોતાના મોબાઈલ ફોનમાં ડાઉનલોડ કરો છો તે તમને કૃષિ સંબંધી, વેધર સંબંધી ખૂબ સારી જાણકારી પોતાના હાથમાં જ મળી જશે. બજારની સ્થિતિ શું છે, આ દિવસોમાં સારા પાકનો કયો દોર ચાલે છે, દવાઓ કઈ પ્રાપ્ય છે, કેટલાય વિષય એના પર છે. એટલું જ નહીં, એમાં એક બટન એવું છે કે સીધે સીધું કૃષિ વૈજ્ઞાનિકો સાથે જોડી દે છે, નિષ્ણાતો સાથે જોડી દે છે. જો તમે તમારો કોઈ પ્રશ્ન એમની સામે રાખશો તો એ જવાબ આપે છે, સમજાવે છે. આપ પ્રયત્ન તો કરો, એમાં આપને કામમાં કશું આવે છે શું? અને છતાં પણ કોઈ કમી લાગે તો આપ મને ફરિયાદ કરી દો. મારા ખેડૂત ભાઈઓ બહેનો, બીજાઓ માટે ગરમી રજાઓનો અવસર રહી છે, પણ ખેડૂતો માટે વધુ પરસેવો વહાવવાનો અવસર બની જાય છે. એ વર્ષોની રાહ જોવે છે અને રાહ જોતા પહેલાં ખેડૂત પોતાના ખેતરને તૈયાર કરવા માટે તનમનથી જોડાઈ જાય છે. ખેડૂત માટે ખેતીની ઋતુ શરૂ થવાનો સમય ખૂબ મહત્વપૂર્ણ હોય છે, પરંતુ આપણે દેશવાસીઓએ પણ વિચારવું પડશે કે પાણી વગર શું થશે. શા માટે આપણે આ સમયમાં આપણા તળાવ, આપણે ત્યાં પાણી વહનના રસ્તાઓ દ્વારા તળાવમાં પાણી આવવાના જે રસ્તા છે, જ્યાં કૂડા કચરા કે એવું કંઈક ને કંઈક અવરોધક આવી જાય તો પાણી આવતું બંધ થઈ જાય છે, એ જગ્યાઓને ફરીથી એકવાર ખોદકામ કરીને સાફ કરીને વધુ જળસંચય માટે તૈયાર કરી શકીએ છીએ શું? જેટલું પાણી બચાવીશું પહેલા વરસાદમાં પણ, જો પાણી બચાવી લીધું, તળાવો ભરાઈ ગયા, આપણા નદી નાળા ભરાઈ ગયા, તો પાછળથી વરસાદ ન પણ થાય તો આપણું ઓછું નુકસાન થાય. આ વખતે આપે જોયું હશે 5 લાખ તળાવ, ખેતર તળાવ બનાવવાનું બીડું ઝડપ્યું છે. મનરેગાથી પણ જળસંચય માટે એસેટ ક્રિએટ કરવાની દિશામાં ભાર આપ્યો છે. ગામે ગામ પાણી બચાવો, આવનાર વરસાદમાં ટીપું ટીપું પાણી કેવી રીતે બચાવીએ, ગામનું પાણી ગામમાં રહે, આ અભિયાન કેવી રીતે ચલાવીએ, સરકારની યોજનાઓ સાથે કેવી રીતે જોડાઈએ, જેથી એવું એક આંદોલન ઊભું થાય કે જેનાથી પાણીનું મહત્વ સમજીએ અને પાણી સંચયમાં દરેક જોડાય. દેશમાં કંઈક એવા ગામ હશે, કંઈક એવા પ્રગતિશીલ ખેડૂતો હશે, કંઈક જાગૃત નાગરિક હશે જેમણે આ કામ કર્યું હશે, પણ છતાં હજુ વધારે કરવાની જરૂર છે. મારા ખેડૂત ભાઈઓ બહેનો, હું એક વાત આજે ફરીથી કહેવા માંગુ છું કે છેલ્લા દિવસોમાં ભારત સરકારે બહુ મોટો કિસાન મેળો લગાવ્યો હતો અને મેં જોયું કે શું શું આધુનિક ટેકનિક આવી છે, કેટલું પરિવર્તન આવ્યું છે કૃષિ ક્ષેત્રમાં. છતાં એને ખેતર સુધી પહોંચાડવાનું છે અને હવે તો ખેડૂતો પણ કહેવા લાગ્યા છે કે હવે તો રાસાયણિક ખાતર ઓછું કરવું છે. હું એનો સ્વીકાર કરું છું. વધારે રાસાયણિક ખાતરના દુરુપયોગથી આપણી ધરતી માતાને બીમાર કરી દીધી છે. આપણે ધરતીના સંતાનો છીએ, આપણે આપણી ધરતી માતાને બીમાર કેવી રીતે જોઈ શકીએ? સારા મસાલા નાખ્યા હોય તો ખાવાનું સ્વાદિષ્ટ બને, પણ સારા મસાલા પણ જો વધુ માત્રામાં નાખી દઈએ તો એ ખાવાનું મન થશે શું? એ જ ખાવાનું ખરાબ લાગે છે ને. આ રાસાયણિક ખાતરનું પણ આવું જ છે. ગમે તેટલું ઉત્તમ ન હોય પણ હદથી વધારે તેનો ઉપયોગ કરીશું તો એ વિનાશનું કારણ બની જશે. દરેક વસ્તુ સમતોલ હોવી જોઈએ અને એનાથી ખર્ચ પણ ઓછો થશે, આપના પૈસા બચશે અને અમારો તો મત છે કે ઓછી કિંમત વધુ પ્રાપ્તિ. કમ લાગત જ્યાદા પાવત આ મંત્રને લઈને ચાલવું જોઈએ અને વૈજ્ઞાનિક પદ્ધતિથી આપણે ખેડૂતને આગળ વધારવો જોઈએ. હું આશા રાખું છું કે જળ સંચયમાં જેટલું પાણી બચશે ખેડૂતોને એટલો જ લાભ થશે, જિંદગી એટલી જ વધુ બચશે. મારા વાલા દેશવાસીઓ, એપ્રિલમાં વર્લ્ડ હેલ્થ ડે આવે છે અને આ વખતે દુનિયાએ વર્લ્ડ હેલ્થ ડેને બીટ ડાયાબિટીસ પર કેન્દ્રિત કર્યો છે. ડાયાબિટીસને પરાજિત કરો. ડાયાબિટીસ એ એક એવો યજમાન છે કે જે દરેક બીમારીની મહેમાન ગતિ કરવા આતુર રહે છે. એકવાર જો ડાયાબિટીસ ઘૂસી જાય તો તેની પાછળ ઢગલાબંધ બીમારી રૂપી મહેમાન આપણા ઘરમાં શરીરમાં ઘૂસી જાય છે. કહે છે 2014માં ભારતમાં ડાયાબિટીસના આશરે 6.5 કરોડ દર્દીઓ હતા. 3% મૃત્યુના દરનું કારણ ડાયાબિટીસ હતું. અને ડાયાબિટીસના બે પ્રકાર છે. એક પ્રકારમાં વંશગત હોય છે, વારસાગત છે, માતા પિતાને છે એટલે બાળકને હોય છે. અને બીજા પ્રકારનો આદતોને કારણે હોય છે, વયના કારણે, મેદના કારણે આપણે એને નિમંત્રણ આપીને બોલાવીએ છીએ. દુનિયા ડાયાબિટીસથી ચિંતિત છે, માટે 7 તારીખે વિશ્વ સ્વાસ્થ્ય દિવસમાં એને થીમ બનાવવામાં આવ્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણી જીવનશૈલી એના માટેનું બહુ મોટું કારણ છે. શારીરિક શ્રમ ઓછો થઈ રહ્યો છે, પરસેવાનું નામ નિશાન નથી, દોડવા ચાલવાનું રહ્યું નથી, રમત પણ ઓનલાઈન રમીએ છીએ, ઓફલાઈન કાંઈ જ થતું જ નથી. શું આપણે 7 તારીખમાંથી કોઈ પ્રેરણા લઈને પોતાના નિજી જીવનમાં ડાયાબિટીસને પરાજિત કરવા કંઈક કરી શકીએ છીએ? આપને યોગમાં રૂચિ હોય તો યોગ કરો, નહીંતર કમસે કમ ચાલવા કે દોડવા માટે તો જાઓ. જો દેશનો દરેક નાગરિક સ્વસ્થ હશે તો મારું ભારત પણ સ્વસ્થ હશે. ક્યારેક આપણે સંકોચવશ થઈને ડાક્ટરી તપાસ નથી કરાવતા અને પછી ખૂબ ખરાબ સ્થિતિ થયા પછી ખ્યાલ આવે કે ઓહો, મને તો બહુ જૂનો રોગ હતો, તપાસ કરવામાં શું જાય છે, આટલું તો કરી લો અને હવે તો બધી સુવિધા ઉપલબ્ધ છે, ખૂબ સહેલાઈથી થઈ જાય છે. આપ જરૂર એની ચિંતા કરો. 24 માર્ચને દુનિયાએ ટીબી ડે ક્ષય દિવસ જાહેર કર્યો છે. હું નાનો હતો ત્યારે ટીબીનું નામ સાંભળતા જ અમે ડરી જતા હતા. એવું લાગતું હતું કે હવે તો મોત આવી ગયું. પણ હવે ટીબીથી ડર નથી લાગતો, કેમ કે બધાને ખબર છે કે એનો ઉપચાર થઈ શકે છે અને સહેલાઈથી થઈ શકે છે. જ્યારે ટીબી અને મોત બેઉ જોડાયેલા હતા ત્યારે આપણે ડરતા હતા. હવે ટીબી પ્રત્યે આપણે બેદરકાર થઈ રહ્યા છીએ. દુનિયાની તુલનામાં ભારતમાં ટીબીના દર્દીઓની સંખ્યા વધારે છે. ટીબીથી જો મુક્ત થવું હોય તો એક સાચો ઉપચાર જોઈએ અને પૂરો ઉપચાર જોઈએ. સાચો ઉપચાર હોય અને પૂરો ઉપચાર હોય વારું. ટીબી એક એવી વસ્તુ છે કે અડોશ પડોશના લોકો પણ નક્કી કરી શકે છે કે અરે ભાઈ, તપાસ કરો, જુઓ ટીબી થઈ ગયો હશે, ખાંસી આવી રહી છે, તાવ રહે છે, વજન ઓછું થવા માંડે છે. તો આડોશી પડોશીને પણ ખબર પડી જાય છે કે આને ટીબી વીબી તો નથી થયો. આનો અર્થ થયો કે આ બીમારી એવી છે કે જેની જલ્દી તપાસ થઈ શકે છે. મારા પ્રિય દેશવાસીઓ, દેશમાં ઘણા કામ થઈ રહ્યા છે. 13,500થી વધારે માઇક્રોસ્કોપી સેન્ટર છે, 4 લાખથી વધારે ડોટ પ્રોવાઇડર છે. બસ સાચો ઉપચાર થાય અને બીમારી નાશ પામે ત્યાં સુધી એ ચાલુ રહે. હું આપને આગ્રહ કરીશ કે ટીબી હોય કે ડાયાબિટીસ હોય, આપણે એને પરાજિત કરવો છે. ભારતને આપણે આ બીમારીથી મુક્ત કરવો છે. પણ આ સરકાર, ડોક્ટર, દવાઓથી નહીં થાય જ્યાં સુધી તમે નહીં કરો. એટલે હું આજે મારા દેશવાસીઓને આગ્રહ કરું છું કે આપણે ડાયાબિટીસને હરાવીએ, આપણે ટીબીથી ક્ષયથી મુક્તિ મેળવીએ. મારા પ્રિય દેશવાસીઓ, એપ્રિલ મહિનામાં કેટલાય મહત્વપૂર્ણ અવસર આવી રહ્યા છે. ખાસ કરીને 14 એપ્રિલ, ભીમરાવ બાબા સાહેબ આંબેડકરનો જન્મદિવસ, એમની 125મી જન્મજયંતિ આખું વર્ષ આખા દેશમાં ઉજવાઈ, એક પંચતીર્થ મઉ એમનું જન્મસ્થાન, લંડનમાં એમણે શિક્ષા મેળવી, નાગપુરમાં તેમણે દીક્ષા મેળવી અને મુંબઈમાં જ્યાં તેમના અગ્નિસંસ્કાર થયા તે ચૈત્યભૂમિ. આ પાંચેય તીર્થના વિકાસ માટે અમે સતત પ્રયત્ન કરતા રહ્યા. મારું સદભાગ્ય છે કે મને આ વર્ષે 14 એપ્રિલે બાબા સાહેબ આંબેડકરના જન્મસ્થાને જવાનું સૌભાગ્ય મળ્યું છે. એક ઉત્તમ નાગરિક બનવા માટે બાબા સાહેબે આપણને ઘણું બધું આપ્યું છે. એ પથ પર ચાલીને એક ઉત્તમ નાગરિક બનીને આપણે એમને ખૂબ મોટી શ્રદ્ધાંજલિ આપી શકીએ છીએ. થોડા દિવસોમાં વિક્રમ સંવતની શરૂઆત થશે. નવો વિક્રમ સંવત આવશે. જુદા જુદા રાજ્યોમાં જુદા જુદા રૂપે તે ઉજવાય છે. કોઈ તેને નવો સંવત્સર કહે છે, કોઈ ગુડી પડવો કહે છે, કોઈ વર્ષ પ્રતિપદા કહે છે, કોઈ ઉગાદી કહે છે. પરંતુ હિન્દુસ્તાનના લગભગ તમામ ક્ષેત્રોમાં એનું મહાત્મ્ય છે. મારી નવા વર્ષ માટે ખૂબ ખૂબ શુભેચ્છા છે. આપ જાણો છો, મેં ગયા વખતે પણ કહ્યું હતું કે મારા મનની વાત કાર્યક્રમ આપ ક્યારે પણ સાંભળી શકો છો, બસ માત્ર આપને એક મિસ કોલ કરવાનો હોય છે. અને મને આનંદ છે કે આ સેવાના લાભને એક મહિનો માંડ થયો છે અને 35 લાખ લોકોએ એનો લાભ ઉઠાવ્યો છે. આપ પણ નંબર લખી લેશો 81908 81908. હું ફરીથી બોલું છું 81908 81908. આપ મિસ કોલ કરશો અને જ્યારે આપની અનુકૂળતા હોય ત્યારે જૂની મન કી બાત કાર્યક્રમ સાંભળવા ઇચ્છતા હોય તો સાંભળી શકો છો, આપની પોતાની ભાષામાં સાંભળી શકો છો. મને આપની સાથે જોડાવાનો આનંદ થશે. મારા પ્યારા દેશવાસીઓ, આપને ખૂબ જ શુભકામનાઓ, ખૂબ જ ધન્યવાદ.